અપૂર્વ ઉલ્લાસમાં એક બીજી ઘટના એ ઘટે છે કે ભક્તિનો ઉદય થાય છે. ભક્તિ કરવાની નથી, તેનો ઉદય થાય છે. ઉલ્લાસમાંથી પ્રેમ આવે છે અને પ્રેમમાંથી ભક્તિ ફલિત થાય છે. એ કી નથી પણ પ્રેમની પરિપક્વતા છે. અંદર પ્રેમનો સાગર ભૂગવે છે, એમાંથી પ્રેમનો પ્રવાહ જે આવે તેને કહે છે ભક્તિ. સૌથી પરમ પ્રેમની ભક્તિ શિષ્યને સદગુરુ ઉપર છે. કારણ કે પરમાત્મા તો અતિન્દ્રિય છે, પરંતુ સદગુરુ ભક્તિને જાણે છે, માને છે, સ્વીકારે છે. તે ભક્તિનું સાકાર સ્વરૂપ છે. પરમ કૃપાળુ દેવના શબ્દોમાં એ સજીવન મૂર્તિ છે. એ સજીવન મૂર્તિ સાથે ભક્તિ કરતા પ્રેમનો ગુણાકાર થાય. પરમાત્મા તરફની ભક્તિ તમે કેવી રીતે પ્રગટ કરી શકો? પૂજા પાઠ કરો, ચંદન લગાડો, તિલક કરો, પણ કોઈ પ્રતિભાવ નહીં. સદગુરુ પાસેથી પ્રેમ મળે છે, તેમને કંઈ જ કરવાની જરૂર નથી, માત્ર તેમની હાજરી બસ છે. શિષ્યનું તો હૃદય ગદગદ થઈ જાય છે કે શું કરું અને શું આપું. આગળ આવશે કે શું પ્રભુ ચરણ કને ધરું. આ તેના શબ્દો નથી, આ હૃદયરૂપી સાગરના મોજાઓ છે. તેને ખૂબ જ પ્રેમ અને ઉલ્લાસ પ્રગટ થયો છે. કરમ કૃપાળુ દેવે એક વ્યક્તિને લખેલું કે તમને જેટલી જ્ઞાનની ચિંતા છે તેટલી ભક્તિની ચિંતા નથી. આ વાત સાચી છે. અહીં તો પરમ ભક્તિનો ઉદય શિષ્યને થયો છે, તે રહી શક્યો નથી. એના રોમ રોમમાં આનંદ થાય છે. આ બીજી મહત્વની ઘટના છે.
બીજી એક મહત્વની ઘટના, સદગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો, શ્રવણ કર્યું, તે હું બરાબર સમજો કે ન સમજો, સદગુરુ કઈ કહે અને શિષ્ય કઈ સમજે. શેઠ ના શાળા ને શેઠે એક દિવસ કહ્યું કે તું એક દિવસ કાકડી લઈ આવ્યો, એક દિવસ ભીંડા લઈ આવ્યો, બધું સાથે લાવતો હોય તો જરા કામ કરતા શીખ, એક કામ કરવા જઈએ અને ત્રણ કામ સાથે કરી લેજો. એવી હવે એ એક દિવસ શેઠ માંદા પડ્યા. જેઠાણીએ દવા લેવા મોકલો, એ દવા લઈ તો લઈને આવ્યો, સાથે સ્મશાને લઈ જવાની વસ્તુઓ પણ લઈ આવ્યો. જેઠાણીએ પૂછ્યું કે આ બધું કેમ લઈ આવ્યો, તો કહે કે શેઠે કહ્યું હતું ને કે બધા કામ એક સાથે કરવા આવું કરતા આવું. શેઠે શું કહ્યું અને સાળો સમજો શું? ગુરુ કહે છે તે શિષ્ય અહીં બરાબર સમજે છે, પરંતુ જેમ કહ્યું તેમ બરાબર ન સમજે તો મોટી મુશ્કેલી ઊભી થાય. અહીં શિષ્યને સદગુરુ પાસે માન્ય કરાવવું છે કે તે જે સમજો છે તે બરાબર યથા સમજો છે, નહીં તો શેઠના સારા જેવું થાય.
કારણે તો નામ બતાવ્યું, જેથી આ જે તમે કહેશો તે સાંભળો. 199 ગાથા ની યાદ ચાલુ થાય. આ સુખની ઘટના છે. જરા કલ્પના કરો, ગુરુદેવ શાંતિથી કોઈ વ્યક્તિ બેઠા છે, સામે શિષ્ય હશે, રોમ રોમ આનંદ અને ઉદાસી થશે, આત્મા ત્યાં ચિત્તપકતા છે. હું સમજ્યો કે બરાબર સમજ્યો છું. એમ કહેવાથી
કેટલી બધી ભ્રમણા હતી કે આ શરીર તે હું, ઇન્દ્રિય મન શ્વાસોશ્વાસ પ્રાણ તે હું, પરંતુ આપના સમજવાથી બધી ભ્રમણા ભાંગી ગઈ અને શુદ્ધાત્મા તે હું છું તે પ્રતીતિ થઈ ગઈ. મને લાગે છે કે મારામાંથી અજ્ઞાન દૂર થયું અને મને આત્મા સમજાયો. તે આત્મામાંથી સમજણ આવી. મારામાં શું થયું? અજ્ઞાન ગયું. શિષ્યને આનંદનો પાર નથી.
જ્યારે દેખાય ત્યારે તેને પકડીને બહાર મૂકી આવે પછી જ હાશ થાય તેમ અનાદિકાળનું અજ્ઞાન દૂર થતા પ્રભુ અમને હાશ થયું. હવે અમને મોક્ષની ચિંતા નથી. અજ્ઞાન દૂર થવાથી મોક્ષ સરળ છે. અત્યાર સુધી ભ્રમણામાં ફરતા હતા, હવે સાચું જ્ઞાન થયું. આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ઉલ્લાસ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. શું પ્રભુ ચરણકને ધરું? સમજાય છે આ સૂક્ષ્મ ઘટના? આ શિષ્યના હૃદયમાં કેટલું મંથન થતું હશે, કેટલો ઉલ્લાસ આવતો હશે.
બરાબર છે. હવે આત્મા છે, પહેલા પત્ની સમજણ મારામાં આ પ્રમાણે ગુરુદેવ મૌનમાં
પરમ પુરુષાર્થની ઉઠાણ થતી નિષ્કય નયની ભૂમિકા અને પારમાર્થિક નયની ભૂમિકાથી ઉઠાણ થયો માટે તેને આત્મા શુદ્ધ દેખાય. અશુદ્ધ અને પીળો જ કર્મ વર્તણેલો કચરો અને ધાણા લાગેલા ખરાબ ખરા, પરંતુ શિષ્ય તેને લક્ષમાં લેતો તે બધાને ભાગ કરીને લક્ષમાં લે છે કે આત્મા નિત્ય વિકાર રાગ દ્વેષ દોષાય બધું જ. પરંતુ મને સમજાયું છે કે હું બધાથી જુદો છું, જેમ સાપ કાંચરીથી જુદો છું, જેમ તલવાર ઘણી જુદી છું, નારિયેલનો ગોળો છાલથી જુદો છું, તેમ એક રીતે આત્મા નિત્ય તે સાંભળીને જેથી આત્મા જુદો છે તેમ સમજાય છે.
જરવું કરવું એને જરા અવસ્થા અથવા વૃદ્ધાવસ્થા કહે છે. ઘટપણ કહે છે કે પરંતુ વૃદ્ધાવસ્થા તે હું નથી. વૃદ્ધાવસ્થામાં વાળ ખરી જાય છે. લોકો કલાકો સુધી વાળ પાછળ મહેનત કરે છે. જુવાનીમાં વાળ કાળા ભમર હોય પણ વૃદ્ધાવસ્થામાં ખરી પડે. એક ભાઈએ ટાલ પડ્યા ભાઈ એક એક ભાઈએ ટાલ પડ્યા પછી લાખો રૂપિયા નવા વાળ ઉગે તે માટે ખર્ચ્યા, પણ વાળ ફરી ન ઉગ્યા. મેં કહ્યું કે યુરિયા ખાતર નાખો, કદાચ એ કામ લાગશે. ટાલ પડી તેમાં તારું શું ગયું? શું ગયું તારું ગયું શું? કબીર કહે છે કે બાલ જલે જૈસે ઘાસ કે પૂડી. મરી જાય પછી મરદાને બાળે ત્યારે વાળ તો ઘાસના પૂડાની માફક પડી જાય છે. દિવાળીમાં દાંત તો દાડમની કડી જેવા લાગે છે. આ ડોક્ટર દાંત કાઢી હાથમાં આપે છે. ગેલો સાહેબ દાડમની કડી ફેંકી દો, મારે શું કરવું છે? એને દાંત ગયા વાળ ગયા કરકલીઓ પડી. એક દિવસ એવો હતો કે ચાર ચાર પગથિયાઓ સાથે ચડતા હતા. હવે એક ઉમરો વણગવો હોય તો લાકડીનો ટેકો લેવો પડે છે. ગુરુદેવ હવે મને મારી ભૂલ સમજાણી. આ વૃદ્ધાવસ્થા તે હું નથી, હું તો જોનારો છું. આ ક્રાંતિ મારામાં થઈ. આ આત્મા નિત્ય છે તેનો બોધ થયો. નાના હતા ત્યારે ગાતા હતા કે ઘટપણ કોણે જ મોકલ્યું. હવે અમે કહીએ છીએ કે જે આવ્યું તે ભલે આવ્યું, શરીરને આવ્યું છે ને. શરીરને જોનાર આત્મા અજર છે, તે ઘરડો જ નથી.
એવા મોકનો ભય અમને રહ્યો નથી. કોઈ કવિએ ગાયું છે કે મૃત્યુ મરી ગયું રે લોડ, અમે મોતના ભયથી મરતા હતા, હવે મૃત્યુનું મૃત્યુ થઈ ગયું. ટાગોરજીએ કહ્યું મૃત્યુ દેવતા અમે તૈયાર થઈને ઊભા છીએ, આવો, અમને ભય નથી. આનંદધનજીએ કહ્યું, અબ હમ અમર ભય ન મરેંગે. અરે શું થયું એવું આ યા કારણ મીઠા તો દિયો તજ કયું કર દે કરે ધરેંગે. હવે અમારે જન્મવાનું જ નથી, કારણ કે આત્મા નિત્ય છે તે બોધ અમને મળ્યો છે. આત્મા નિત્ય છે તેમ બોલવા માટે નથી. નચિકેતા 8 વર્ષનો બાળક હતો. કથા એવી છે કે તે સામેથી તપાસ કરતા કરતા યમરાજને ઘેરે ગયો. યમરાજ કહે, તું આવ્યો, લોકો મારાથી ડરે છે. તો કઈ ડરશે ન, મરનાર જુદો છે અને મરનારને જોનાર પણ જુદો છે. મરનાર શરીર અને મરનાર શરીરને જોનાર આત્મા છે તે પણ અમર છે. બીજો શબ્દ છે અવિનાશી. આત્મા નિત્ય છે આ સમજણ જેને આવી તેને આત્મા શુદ્ધ ચેતના રૂપ દેખાયો. અજર અમર અને અવિનાશી છે તેવો તેને અનુભવ થયો.
પહેલી વાત કે દેહાતીત સ્વરૂપ છે, દેહથી રહિત એટલે દેહથી તદ્દન ભિન્ન એવા આત્માને આત્માનો અનુભવ એને થયો. જે ગુરુદેવને પૂછે છે કે આ સમજણ સાચી છે ને, આપે ઉપદેશ આપ્યો કે આત્મા નિત્ય છે તે વખતે આપે વિગતવાર કહ્યું, મેં વિચાર્યું અને મારામાં આ ઘટના ઘટી, મને સમજણ આવી કે ભાષ્યનિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ હવે શબ્દો ન રહ્યા પણ અનુભવ રૂપ બની ગયા. ઘટના ઘટી ગઈ અને પરિણામ આવી ગયું. હવે વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય નથી. જગતમાં તમામ પદાર્થો નાશ પામે છે એટલે કશો ભય નથી. એક ભાઈ એમ કહેતા હતા કે કબાટના ખાનામાં ચોરખાનામાં મેં પૈસા મૂકેલા છે, કોઈ દેખે જ નહીં. થયું એવું કે તે મૃત્યુ પામ્યો અને નોટો તેમાં જ રહી ગઈ. જગતના બધા પદાર્થો અવિનાશી છે પણ હું તે બધાને વિનાશી છે એમ માનતો ન હતો. દેહને ટકાવી રાખવા ખૂબ જ મહેનત કરતો હતો. દેહ ધન મકાન 7 પેઢી સુધી ટકે પરંતુ જગતના બધા પદાર્થો વિનાશી છે તેનું મને ભાન થયું. આ આત્મા એક જ અવિનાશી છે. હવે પદાર્થોનો નાશ થશે પણ મારો નાશ નહીં થાય. આ પૂતગલનો શો ભરોસો. જોતા જોતા ખરી પડે. લોકો કહે છે કે જોત જોતામાં ઘટપણ આવી ગયું. ઘટપણ ન આવે, ઘટપણ ન દેખાય તેટલા માટે ઘણા લોકો ઘણી બધી કોશિશ કરે છે. વાળ કાળા કરે, કપડાં મજાના પહેરે પણ ઘટપણ ચાડી ખાધા વગર રહેતું નથી. ગમે તેમ પ્રગટ થઈ જાય એક આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. શરીર ઘરડું થાય છે.
યે પુતગલ ક્યા ભરોસા હૈ સપન કા વાસા, ચમત્કાર બિજલી કે જૈસા પાણી બીજ પતાસા. આ વીજળી છે ને પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર. પાણીમાં જેમ પતાસું રાખો તેમ માનો છો તે 24 કલાક રહેશે. આ વીજળી ચમકે છે ને પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર 2 મિનિટ પણ ન રહે. એ તો પતાસા જેવો છે, ફરી પડશે. જે દેખાય છે તે બધું વિનાશી પરંતુ તેને જોનારો હું અવિનાશી. અવિનાશી જોનારને હું ભૂલી ગયો હતો અને વિનાશી નાશ ન પામે તેની મતામણ કરતો હતો. કપડાની ઘડી સરસ કરી કબાટમાં મૂકું અને કોઈ અડે તો બૂમ પાડું કે રહેવા દો બગડી જશે. ત્યારે ક્યાંથી યાદ આવે કે એક દિવસ આખાનું કપડું પણ ફાટી જવાનું છે. કોના માટે છે આ બધું? હવે ભાન થયું અજર અમર અવિનાશી છું. મને એટલો બધો આનંદ થયો કે હું મૃત નથી, મરવાનું નથી, હું તો અવિનાશી છું. જે કાયમ ન રહે તેને કાયમ રાખવા કોશિશ કરતો હતો અને જે કાયમ રહે તે માનતો ન હતો. કે આ 2 મૂર્ખાઈ મારી મોટી છે. આત્માની નિત્યતાનો ઉપદેશ આપીને આપે મારી મૂર્ખાઈ દૂર કરી દીધી. હવે વિશ્વાસ અને શ્રદ્ધા આવી ગયા. હવે મૃત્યુ આવે તેનું સ્વાગત કરું, આનંદથી વધાવી લો.
જગત મરણ સે ડરત હે, મોમન બડો આનંદ, કબ મરસુ કબ ભેટસુ પૂરણ પરમાનંદ. જગત મરણ થી ડરે છે, મારા મનમાં આનંદ છે કે આ મરશે એટલે પૂરણ પરમાત્મા મને મળશે. ય જીવ હે સદા અવિનાશી, મરમર જાય શરીર, તો શું કરવું એની ચિંતા કરવી છોડી દો. આ શરીરની મદદથી જે ધ્યાન તપ પૂજા પાઠ ભક્તિ થાય સત્કર્મો થાય તે કરી લો. શરીર નાશ પામવાનું છે અને આત્મા અવિનાશી છે. હવે 121મી ગાથાનો પ્રારંભ થશે. ત્રીજું અને ચોથું પદ આત્મા કર્મનો કર્તા છે અને આત્મા તે કર્મનો ભોગતા છે. તેના માટે શિષ્યની શું સમજ થઈ છે તેનું 121-122 ગાથામાં નિવેદન કરશે. શિષ્ય બોલે છે અને સદગુરુ સાંભળે છે. એટલા માટે સાંભળે છે કે શિષ્યની નાનકડી ભૂલ પણ રહી નથી ને. સમજણ જેમ છે તેમ યથાર્થ હોવી જોઈએ. આવી અદ્ભુત ઘટના ઘટી છે. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
પ્રશ્ન એ છે કે શિષ્યને સમજાય છે કે નહીં. બોધ ત્યારે જ ફળીભૂત થયો કહેવાય કે શિષ્યને એની સમજ આવે. બોધ સમજાશે તો તત્વદ્રષ્ટિ આવશે અને તત્વદ્રષ્ટિ આવે તો સાધનાની શરૂઆત થશે, નહીં તો સાધના શરૂ જ નહીં થાય. એટલે અહીંયા એટલી બધી અદ્ભુત રચના કરી છે કૃપાળુદેવે કે શિષ્યની સાથે આ છ પદ મૂક્યા તો સીધે સીધું છ પદનું વર્ણન ન કર્યું. શિષ્યના મોઢામાં શંકાઓ મુકાય છે. છ પદ આત્મા છે તો એ આત્મા છે એ પદની શંકા કે ના સાહેબ આત્મા નથી એ કેવી રીતે તું માને છે, એના અંગેના તારા વિચારો શું છે, તારી પાસે વિકલ્પો શું છે, તારી માન્યતા શું છે, તારું અનુમાન શું છે એ કે. અને શિષ્ય ખુલ્લે દિલથી કહે છે બધું, જેટલું કહેવાનું છે એટલું કહે છે કે સાહેબ તમે માનો છો એવો કોઈ આત્મા છે જ. જે શિષ્યની શક્તિ છે કેટલી જબરજસ્ત, પોતાની શ્રદ્ધા સાથે આત્મા નથી એમ કહે છે, પોતાના વિશ્વાસ સાથે કહે છે અને એના સમર્થનમાં તર્ક આપે છે, દલીલ આપે છે, રૂપક આપે છે, અનુમાન આપે છે, દ્રષ્ટાંત આપે છે. અને આ જ્યારે પૂર્ણ રૂપની અંદર ખબર પડી કે બસ આને આત્મા નથી બાબતમાં આટલું જ કેવું છે અથવા આટલી જ એની વાત છે ત્યારે સદગુરુ એનું સમાધાન. એમ આ છ છ પદની સ્થાપના થઈ. એવી અદ્ભુત રચના છે કે છ પદ કૃપાળુદેવે બે ગાથામાં કીધા. બે ગાથા આત્મા છે, નિત્ય છે, છે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ સતસ્થાનક સંક્ષેપમાં સત દર્શન સમજાવા પરમાર્થ. બે ગાથામાં આખો બોધ પરમાર્થ 45 આગમ 14 પૂર્વ પરમાર્થ સંબંધી આત્મા સંબંધી જગતમાં જે અદ્ભુત તત્વ છે એ તત્વનું સ્વરૂપ કેવું છે એ માત્ર જૈન દર્શન કે છે એમ નહીં, અહીંયા તો આ પરમ કૃપાળુ દેવનો ઉપકાર તો અદ્ભુત છે. એ તો કે છે કે સટસ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ અને કહી દઈ છીએ કે છ છ દર્શનનો મર્મ આ છે, છ છ દર્શનનો સાર આ છે, છ છ દર્શનનું તત્વ પણ આ છે. અને અહીંયા તને સંક્ષેપમાં કીધા છે. આત્મા સંબંધી માત્ર જૈન દર્શન નથી કીધું, માત્ર બૌદ્ધ દર્શન નથી કીધું, માત્ર વેદાંત નથી કહ્યું. આ જગતની ધરતી ઉપર જેટલા જેટલા આત્માના અનુભવી પુરુષો થયા છે અને એમણે આત્મ તત્વની સ્થાપના કરી છે, એ દર્શન એ ધર્મ ગમે તે સ્વરૂપે કહેવાયો હોય એની સાથે મતભેદ નથી. એનું મર્મ આ છે. છ છ દર્શન આત્માને લગતી તમામ વિચારધારાઓ બધી જ ભૂમિકાઓ એ અમે તને સંક્ષેપમાં કહીએ છીએ. શિષ્યને આત્મા સમજાવતા સમગ્ર અધ્યાત્મ શાસ્ત્રનો સાર સદ્ગુરુ અહીંયા સ્થાપિત કરે છે. અને એમાં તને તમારે અમારે તને શું સમજાવવું છે? પરમાર્થ સમજાવવા, પરમાર્થ સમજવાનો છે. પરમ અર્થ એટલે આત્મા. જગતની અંદર પરમ અર્થ એટલે હવે ગમે તે રીતે કહેવાયો હોય, ગમે તે શબ્દોમાં કહેવાયો હોય, ગમે તે દ્વારા કહેવાયો હોય, ગમે તે ક્ષેત્રમાં કહેવાયો હોય, પણ જે કહેવાયો છે એ લોક નથી પણ લોકોત્તર એવો પરમાર્થ છે. જગતના બધા અર્થ છે એ સાંસારિક છે. આ પરમાર્થની વાત છે. જેને મુક્તિ જોઈએ છે એને પરમાર્થની પ્રાપ્તિ કરવી પડશે. પરમ અર્થ એટલે આત્મસ્વરૂપ. આ પરમાર્થ સમજાવવા માટે કીધો છે. કોઈ ધર્મની માન્યતા દ્રઢ કરવા, કોઈ ગુરુની માન્યતા દ્રઢ કરવા, કોઈ દેવની માન્યતા દ્રઢ કરવા, કોઈ મતની માન્યતા દ્રઢ કરવા અમે તને આ કઈ કહેતા? આત્મસિદ્ધિની અંદર ભીખા જેટલી સ્પષ્ટ છે કે આ જે શિષ્ય સમજતા નથી સ્થાપિત કરવો છે. સમજાવવા પરમાર્થ, તમને પરમાર્થ સમજાવવો છે. અને જગતના બધા જ આધ્યાત્મિક પુરુષોએ પરમાર્થ સમજાવ્યો છે, પણ એ સમજાવ્યો છે જુદી જુદી રીતે. અમે તને આ પરમાર્થને સંક્ષેપમાં કહીએ છીએ, એમાં બધા દર્શનો આવી જાય છે, એમાં બધા દ્રષ્ટિકોણ આવી જાય છે, બધાનો અભિપ્રાય આવી જાય છે. કેટલું અદ્ભુત શાસ્ત્ર છે. અને આ શાસ્ત્રને કહું કે અમે આની યારે સરખાવીએ, કોઈક આની યારે સરખાવીએ, કોઈક આમ કરીએ, અમે આ સહીને આત્મસિદ્ધ સમજાવીએ. આત્મસિદ્ધિ નિરાળી છે. બધા શાસ્ત્રોથી પર છે, બધા દર્શનોથી પર છે, બધી માન્યતાઓથી પર છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ આત્મસિદ્ધિ છે. સમજી લો, આત્માને સમજી લો, પરમાર્થને સમજી લો. એ વાત મૂકી શિષ્યએ 20 ગાથાઓ શંકા કરી છે અને 54 ગાથાઓમાં સદગુરુએ સમાધાન આપ્યું છે. જે જે કંઈ આશંકા કરે એનો સમાધાન, અને એ સમાધાન કોઈ ગચ્છ મતથી આપ્યું નથી, પરંતુ જે આપ્યું છે તે વાસ્તવિક, એ પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ અનુભવના આધાર ઉપર આ સદગુરુએ આ 6 પદની સ્થાપના કરી છે, પરમાર્થની સ્થાપના કરી છે. આ પૂરું થયું એટલે છેલ્લે કહ્યું કે એ તમે પરમાર્થનું સ્વરૂપ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગમ સ્વયં જ્યોતિ સુખદા. આ 5 એવી વિભૂતિ છે, એ શુદ્ધ છે, કદી અશુદ્ધ થતો નથી, એ બુદ્ધ છે, બોધપૂર્ણ છે, એનામાં અજ્ઞાનનો અંશ નથી. સ્વયં જ્યોતિ, એને પ્રકાશિત કરવા જગતના કોઈએ કઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. કોઈ દિવેલ, કોઈ વાટ, કોઈ માચીસ એની જરૂર નથી. ચૈતન્ય ઘન એના એક એક પ્રદેશે પ્રદેશની અંદર ચૈતન્યતા છે, જેમાં જ્ઞાન દર્શન પ્રગટ રૂપ છે. નિગોદમાં હશે તો પણ એક ચૈતન્ય છે, અને સિદ્ધ અવસ્થામાં હશે તો પણ એક ચૈતન્ય છે. આવું આ એક અદ્ભુત ચમત્કારિક પારમાર્થિક તત્વ છે. સ્વયં જ્યોતિ સુખધામ, સુખનું ધામ છે. જે કઈ આત્મા સુખને ઈચ્છે છે, સુખ એનો સ્ત્રોત એ આત્મામાં પોતામાં છે. જગતના કોઈ પદાર્થમાંથી સુખ મળી શકે નહીં, જગતનો કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ સુખ આપી શકે નહીં. એટલી બધી ભ્રમણાઓ આપણી છે, એટલી બધી અંધ માન્યતાઓ છે કે સુખ પદાર્થમાં છે, ઉદગઢમાં છે, પર વસ્તુમાં છે, સંયોગમાં છે, સંબંધમાં છે, સંગમાં છે. પ્રભુ કહે છે ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. એ બધા પદાર્થો વિનાશી છે. ઉદગઢનું સ્વરૂપ એ જે રૂપ છે એ બધા વિનાશી છે. જે આજે આપણને સુખ આપે છે એ ગઈકાલે નહોતા અને આવતીકાલે નહીં. પણ સુખ જે માણી રહ્યો છે એ છે, ગઈકાલે પણ હતો, આજે પણ છે, આવતીકાલે પણ. તો સુખનો સ્ત્રોત એ આત્મા છે. આત્મા માંથી સુખ મળે છે. એ જીવ તું ભ્રમામાં તને હિત કહું છું, બહાર શોધવાથી. આ એક સૂત્ર જો સમજાઈ જાય, આ એક વાત મગજમાં બેસી જાય, તો જેટલી અત્યારની અકડામણ છે, આકુરતા છે, આ મળ્યું, આ ન મળ્યું, આમ થયું, આ સંજોગ આમ બદલાઈ ગયા, આ સંબંધો આપણા મીઠા હતા ને આવા થઈ ગયા, આ ચૂલામાં પડ્યું બધું, ક્યાંય નથી, એ બધું જ વિનાશી છે. જેનું તું આર્ત ધ્યાન કરે છે, બધી જ વસ્તુ, બધી જ વ્યવસ્થા અને બધા સંયોગો, જગત વિનાશી છે. તું અવિનાશી છે. તું શું કામ રાડા રાડી અને રો કકડ કરે છે? નથી શરીરમાંથી સુખ, નથી સંયોગમાંથી સુખ, નથી સ્વજનોથી સુખ, કાંઈ નથી. સુખ એકમાત્ર આત્મામાં છે. પદાર્થો વિનાશી છે, સુખ આપે કોઈ આપી શકે એમ નથી. આ છ પદની સ્થાપના કરીને પાંચ વિભૂતિ આત્માને બતાવી કે આખો જો સાર અમે તને કહીએ 74 ગાથાનો, તો એ શિષ્ય શુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખનું સ્વરૂપ જો આ ઓળખાઈ જાય. એટલે એને કહ્યું કે બીજું કહીએ. હવે શું કહ્યું? હવે અમે કંઈ કહી શકીએ, કેમ કે હવે વચનથી પર છે, ઇન્દ્રિયોથી પર છે, એવો આત્મા દેહથી પર છે, એટલે કઈ કહી શકાય એમ નથી. તો સાહેબ મળશે કેવી રીતે? કર વિચાર. તું વિચાર કરી શકીશ, કારણ કે તું બુદ્ધ છો, બોધ સ્વરૂપ છો. વિચાર કરવાની ક્ષમતા તારામાં છે. જગતમાં જ્ઞાન નામનું તત્વ જો કોઈ પણ પદાર્થમાં હોય તો એ જીવને છોડી દો અને જગતના બધા જ પદાર્થોની સામે જુઓ, કોઈમાં જાણવાની શક્તિ છે. જે સુખ આપે છે, ખૂબ આભૂષણો, વસ્ત્રો, પરિગ્રહ, મકાન, સંપત્તિ, હીરા, માણેક, રત્નો, પદ, પ્રતિષ્ઠા, એક કઈમાં જ્ઞાન છે? તો વિચાર કરી શકવાની શક્તિ કોના? હજાર પદાર્થોના સંગ્રહ સાથે આપણે બેઠા હોય અને સુખી માનતા હોય, એ હજાર પદાર્થમાં વિચાર કોણ કરી શકે કે આ સુખી કે દુખી? પોતે આપણો પદાર્થ વિચાર કરે કે આ ભાઈ સુખી છે? આભૂષણ એમ થાય કે મેં આને પહેર્યું છે એટલે બહાર સુખી હશે? એકમાત્ર કર વિચાર તો બાપ, તું એક જ તારું સ્વરૂપ જે વિચાર. અને જો તું વિચાર કરીશ અમે જે બોધ આપ્યો છે એના આધાર ઉપર, તારી શંકાઓ અમે દૂર કરી છે, તારી માન્યતાઓ તે 20 ગાથામાં કીધી અને અમે તને ક્યાંય રોક્યો નહોતો કહેવામાં, તારે જે કંઈક શંકા કરવી હતી બધી કરવાની છૂટ હતી, તારી શંકા પૂરી થઈ ગઈ છે, હવે ડાપણ નહીં કરવાનું, હવે અમે જે બોધ કહીએ છીએ એ માનવાનો. એક એક પ્રશ્ન પછી પૂછું છું કે આ બધું પૂરું થઈ ગયું છે, બરોબર છે? અને શિષ્ય કે હા બરોબર છે. બધું કે છે, આવો ગુરુ નહીં મળે ક્યાંય, આવો ગુરુ નહીં મળે. આ પ્રત્યક્ષ કે પરોક્ષ ની ભાંજગડ મૂકી દઉં, આવો પ્રશ્ન પૂછે છે. તમે ભાંગ્યો એટલી વાર તમને પ્રશ્ન પૂછે ને, એક એક પ્રશ્ન માં કહ્યું છે ને તમે, હા અંતર, તેથી એમ થાય છે કે અંતર કરીએ વિચાર, બીજામાં થાય છે ને કે નીતે લાગે છે પણ સારું કર્મ નો કરતા તો લાગતો, એ સમજાયો ત્યારે કે કર્મ નો કરતા ભલે રહ્યો પણ ભોગતા એવું તો લાગતું. એ કોણ કે છે? શિષ્ય કે છે, એ માને છે ને, નહીં તો એના તો છૂટ છે. હજી બોલ, પ્રશ્ન કરવો એટલો કર. અરે આત્મસિદ્ધિના શિષ્યએ જે પ્રશ્નો કર્યા છે ને એ કરવાની તાકાત તો આપણા અજ્ઞાનમાં પણ, અને છેલ્લે કીધું સાહેબ પાંચેય ઉત્તર નહીં થઈ આત્મા વિશે બધું જ સાહેબ અમને થયું છે. એને પૂછે છે કર વિચાર તો બાપ તારે પામવું હશે, અને ત્યારે કે છે અમારે કઈ કહેવાનું નથી, વાત પૂરી થઈ, આત્મસિદ્ધિ શાસ્ત્રો પૂરું થયું, બોધ પૂરો થયો, તત્વની વાત. હવે જે કઈ જવાબદારી છે કોના તરફ છે? હવે ની ગાથાઓ બધી આપણે વિચારવાનું છે ભેગા. હવે આમાં કઈ પરમ પુરુષે કહ્યું કે બીજું કહીએ? હવે આત્મસિદ્ધિનો શિષ્ય આવે છે અને એ કહે છે કે સાહેબ તમે કહ્યું ને મેં વિચાર કર્યો, 117મી ગાથામાં કીધું કર વિચાર તો પામ, અને 119મી ગાથામાં કહી દે છે કે સાહેબ સદગુરુના ઉપદેશથી આવ્યો, તમે જે કીધું એના વિચારથી મને શું પરિણામ થયું એ કહું. જગત ની અંદર ઘણા ગ્રંથો રચાયા છે, આને તોલે કોઈ આવે અનુપમ છે. એણે કહ્યું કે સાહેબ મને જે અનુભવ થાય છે તમારા બોધમાંથી, 54 ગાથાઓના બોધની અંદર તમે જે આત્માના 6 પદ સમજાવ્યા છે એ અંગે મારી સમજણ શું છે, તમારા બોધની મારામાં બોધિનું પરિણામ થયું કે નહીં એ હું તમને કહું. પણ કે છે મારે કેવું છે, એટલો ઉલ્લાસ આવે છે, એટલો ઉલ્લાસ આવે છે, મારે કેવું છે. ગુરુજી તમે મૌન ભલે રહ્યા પણ જશો નહીં, હજી બેસો મારી સાથે. તમારું મૌન પણ મને તો લાભદાયી છે, કારણ કે મારે જાણવું છે કે હું જે સમજ્યો છું એ તો સાચું છે ને. તમે તો કહી દીધું પણ આ શિષ્ય એવો છે કે મારે ગુરુની સંમતિ જોઈએ, હું બરાબર સમજ્યો છું કે નહીં. આ તમે જે 54 ગાથાઓમાં કીધું એ ગાથાની વાત કઈક મને સમજાણી છે કે નહીં, અને એને પોતાનો એકરાર કર્યો છે પ્રભુ સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. પેલો શબ્દ તો ભાઈ પ્રો અપૂર્વ ભાન. તો સાહેબ અત્યાર સુધી શું ભાન હતું? દેહ તે હું છું, જે નામ છે તે હું છું, જે શરીર છે તે હું છું, ઇન્દ્રિયો છે તે હું છું, જ્યાં જ્યાં જન્મ્યો, જે જે પ્રકારના દેહ ધારણ કર્યા તે તે દેહની અંદર પોતાપણાની બુદ્ધિ કરી, એ તિર્યન થયો, કૂતરા બિલાડામાં જન્મ્યો, જીવ જંતુમાં જન્મ્યો, દેવ થયો, બધાની અંદર જે દેહ તે હું, અને એના અનુસાર જ રહ્યો, એ જ પ્રકારે રહે. કોઈ પણ દેહ ની અંદર દેહ સિવાયની વાત મને હતી અપૂર્વ ભાન આવ્યું. અપૂર્વ ભાન શું થયું? શું નીચે અપૂર્વ ભાન થયું? દેહ થી કોઈ ભિન્ન મારું સ્વરૂપ છે. નિજ પદ નિજ માહી, નિજ પદ એ દેહ માં નથી, દેહ તે નિજ પદ નથી. એક એક વસ્તુ જો આપ બેસાડી શ્રદ્ધા કર્યા મંત્ર છે બરોબર. જે ચિંતન કરવું છે આત્મસિદ્ધિનું કે નિજ પદ, નિજ પદ એટલે આ મેં શરીર ધારણ કર્યું છે એ નિજ પદ નથી, નિજ પદ નથી. આ મારું સ્વરૂપ નથી, દેહ તે હું નહીં. દૂર થયું આખો સંસાર અજ્ઞાન ઉપર આધારિત છે. જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી કર્મબંધની પરંપરા ચાલે છે. અગ્નિનો એક તણખો છે ત્યાં સુધી આખા જગતને સળગાવી નાખવાની થાકાત એ તણખામાં છે. જો એને જોગ મળે તો એમાંથી દાવાનળ પ્રગટા વિના રહે. એમ અજ્ઞાનનો એક કણ જો આ જીવની અંદર હશે તો અનંત સંસાર સુધી પરિભ્રમણ કરવાની તાકાત અજ્ઞાનના એક કણમાં છે. એ અનંત કર્મની પરંપરા કરી દેશે. અજ્ઞાન વિના કર્મ બાંધી શકાતું નથી. એટલે જ કે જ્ઞાનીઓ કર્મ બાંધતા નથી. જ્ઞાન થયા પછી હવે કર્મ જે સત્તામાં છે એને ખેરવવાની વાત છે. હવે નવા બંધન કરવાના રહેતા એને જૈન દર્શનમાં સંવર કહે છે. સંવરની ભૂમિકામાં આવ્યા હવે છે એની નિર્જરા કરવાની છે. નવા બંધનું કોઈ કારણ રહેતું નથી કેમ કે અજ્ઞાન નથી. અજ્ઞાન હોય તો કર્મ બંધ. અને જે સત્તામાં છે કર્મો એને માટે શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે તારા અનંત કાળના કર્મો ગમે તેટલા હશે તો પણ 15 ભવથી વધારે ચાલી ના શકે. અનંત કાળના અજ્ઞાનના કર્મો તારા ગમે તેટલા હશે તો પણ એની કાળ સ્થિતિ કેટલી? 15. 15 ભવમાં ફેંસલો છે. 15 જ કરવા એવું કઈ નથી. કેમ કે જ્ઞાન થયા પછી પુરુષાર્થ ઉપડે, કોઈનો એકદમ જલ્દી ઉપડે તો તે ભાવે, કોઈને 2-4 ભાવ બસ છે, 7-8 ભાવ તો બહુ થાય. ભારત ના લાગે કેમ કે નવા બંધાતા નથી. ભોજમાં ઉપરથી પાણી આવવાનું બંધ થઈ ગયું, હવે પાણી કાઢવાનું જ છે. ફૂલ ખોલી દે, બધા વાલ ખોલી નાખો, વાર કે એવું કે છે. દૂર થયું અજ્ઞાન સાહેબ, મોટો લાભ થયો. તમારા ઉપદેશથી મારું અજ્ઞાન દૂર થયું. અને જેથી કોઈના બોધથી આપણું અજ્ઞાન ટળે તેથી સમજવું કે આપણે સાચો બોધ અને આપણને સાચા ગુરુ. અજ્ઞાન ઉભું રહ્યું, ગુરુએ બોધ ઘણો આવ્યો, અજ્ઞાન ઉભું. ખ્યાલ આવે છે? આપણે સાંભળ્યું અને અજ્ઞાન ઉભું રહ્યું. ગુરુનો બોધ ઉત્કૃષ્ટ હતો પણ આપણું અજ્ઞાન એવું ને એવું છે. હજી પદાર્થમાં જ સુખ, સંયોગમાં જ સુખ. હજી આ સારું, આ ખરાબ, આ નરસું, આ જ માન્યતા અને આ જ રોજે રોજ એ જ લફડા બધા રાગ દ્વેષ. દૂર થયું અજ્ઞાન. આત્માનો સુખ આત્મામાં છે, આત્માનો ધર્મ પણ આત્મામાં છે. જગત આખું નિમિત્તમાં ઊભું છે. કોઈ મારા સુખનું કારણ નથી, કોઈ મારા દુઃખનું કારણ નથી. મારે સુખ રાખવું હોય તો જગતની કોઈ તાકાત મને દુઃખી ન કરી શકે. અને મારે દુઃખી થવું હોય તો દેવોનો વૈભવ પણ મને સુખી કરી શકે. હું મારામાં છું, મારામાં છું અને પરિપૂર્ણ છું. કોઈ વાતે આ આત્મા ઉણો નથી, અધૂરો એવું પરિપૂર્ણ મારું સ્વરૂપ છે, એમાં એક પણ પરમાણુના સહાયની મારે આવશ્યકતા નથી. આ શ્રદ્ધા દ્રઢ થાય, આ અજ્ઞાન ટળવાની નિશાની છે. પછી ગમે તેટલા બહારના નિમિત્તોની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા થયા કરે, પણ એની શ્રદ્ધામાં છે કે બહારના કઈ મને કરવા, બહાર કઈ કરવા, મારી શાંતિ મારા હાથમાં છે. અજ્ઞાન ટળ્યું, શું અજ્ઞાન ટળ્યું? તો કે ભાસ્યુની સ્વરૂપતે શુદ્ધ ચેતના, આ નિજપદ હતું ને સાહેબ, એ અત્યાર સુધી દેહ એ નિજપદ છે, હવે મને ખબર પડી કે મારું સ્વરૂપ પણ ચેતના છે. શુદ્ધ ચેતના રૂપ, ચેતના એ મારું સ્વરૂપ છે, ચૈતન્ય એ મારું સ્વરૂપ છે, જડત્વ એ મારું સ્વરૂપ નથી. શરીરનું સ્વરૂપ શું? જડત્વ ને કે ચેતન આખું બરોબર. જો અંદર જીવ નથી તો શરીરનું સ્વરૂપ ચેતન હોય તો પોતાનું સ્વરૂપ ખબર પડી ગઈ કે મારું સ્વરૂપ તો ચેતના છે, હું ચૈતન્ય ઘન છું. વાસ્યુની સ્વરૂપ એટલે વાસ્યુ એટલે અવબોધ થવો, બહારથી નહીં અંદરથી પોતાના જ્ઞાનની અંદર જે પ્રકાશ થવો, અવબોધ થવો, પોતા વિશેની ભ્રાંતિ ટળી જવી, એને વાસ્યુ કહેવાય છે. હતું છતાં દેખાતું નહોતું, હતું છતાં અનુભવાતું નહોતું, હતું છતાં જાણવામાં નહોતું આવતું. પ્રભુ આ અજ્ઞાન ટળ્યું અને મને મારું સ્વરૂપ ભાસ્યું. ઓહો, હું કોણ? ભાસ્યું નિજ સ્વરૂપે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી દેહાતીત શુદ્ધ ચેતના રૂપ સ્વરૂપ છે, એમાં મરણ ક્યાંય નિત્યતા આવી ગઈ? કે આત્મા છે, એ આત્મા ચેતન રૂપ છે, પેલું પદ બીજું પદ નિત્ય છે, અજર અમર અવિનાશી છે. આવું પ્રભુ મને મારું સ્વરૂપ દેહાતીત છે, આ એક વાત એને એટલી બધી સ્પષ્ટપણે અનુભૂતિમાં આવે છે. એક ગુરુની સામે કહે છે કે મને આ સમજાણું છે, તમારા બોધ થી આટલું સમજો છું. હે ગુરુદેવ, તમે જે કઈ વાત કરી પરમાર્થને સમજાવવા માટે, તો એ પરમાર્થ હું આ સમજ્યો છું. પરમાર્થ એટલે એ નહીં કે આવતા ભાવે મને સારા હગા મળજો ને આ મળજો ને તે મળજો ને, આજે અત્યારે રોજે રોજની રામ કહાણી કરી છે ને કે આનો તો મને ભાવમાં બેટો ન થાવ અને આ મારાથી કોઈ દી છૂટે. આ બધી આવી ભ્રાંતિ, આવું અજ્ઞાન, આવું ગાંડપણ ઈચ્છે છે તો ખરો ને? જેવો ઈચ્છે છે એવો પુરુષાર્થ થાય છે, ભાગ્યું મળતો નથી, પણ પછી પ્રવૃત્તિ આ અજ્ઞાનજન્ય થાય છે અને એ બધી બંધની થાય છે. સમજે છે તો પછી વચમાં બીજી એક માન્યતા એવી છે, જગતનો સંગ છે ને ખોટાનો સંગ છે, ભાગવામાં શું જાય છે? દેવું તો દેશે, નહીં દેવું તો નહીં દે, દેનારો ભગવાન છે. અરે, દેનારો ભગવાન નથી, આ ખોટી માન્યતા છે કે ઉપર વાળો બેઠો, કઈ નથી, કોઈ ઉપર વાળો છે જ નહીં, જે ઉપર વાળા છે બધા વિતરાગ છે, એને કોઈને તારી એરે કઈ લેવા દેવા. એક ભ્રમણા, બીજી ભ્રમણા, ત્રીજી ભ્રમણા, આ તો ચેન છે આખી. માટે કોઈ દી માગવું નહીં. દૂર અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ સાહેબ, આ દેહ થી જુદું છે. આ સ્પષ્ટ બે ફાટ પડી ગઈ. સુભાગભાઈ લખે કે પ્રભુ 30-30 વર્ષ સુધી શાસ્ત્રના અભ્યાસ કરતા હતા, દેહ ને આત્મા જુદો છે વિરાડો પાડી પાડીને બોલતા હતા, કઈક ને સમજાયું છે પણ ક્યારે દેહ થી ભિન્ન આત્માનો અનુભવ થયો? પણ પ્રભુ આત્મ સુધી વાંચતા છેલ્લા 10 દિવસ થયા, એવું ભાન થયું છે. પર્વતની બે ફાટ જેવા દેહ ને આત્મા બે જુદા વર્તાય છે. પછી તો આપ કહો તે પ્રભુ અમે આ સંજ્ઞા છે, તમારા બોધથી, તમારા સત્સંગથી, તમારી નિષ્ઠાથી. અને અમે આ કહીએ છીએ, આ શિષ્ય કહે છે, એટલા માટે કહે છે ગુરુને કે તમારે હવે બોલવું ન હોય તો ન બોલતા, પણ હવે હું સમજો છું, સાંભળો તો ખરા. કોઈ એવો તો ગ્રંથ બતાવો કે જેમાં ગુરુને સંભળાવે છે શિષ્ય. આત્મસિદ્ધિની આ ગાથાઓ 9 ગાથાઓ છે. એ 9 ગાથાઓમાં ગુરુ બેઠા છે અને બોધ કોણ આપે છે? એમાં 5 ગાથામાં સમિંગપ કરે છે, બધી સમીક્ષા 5 ગાથામાં કરે છે. એને પછી વધારે વાત નથી લાગતી. પછી તેનો અહોભાવ છે, ભક્તિ છે, સ્તુતિ છે, પ્રણિપાત છે, પછી છે. પણ 5 ગાથામાં તમે જે 54 ગાથામાં કીધું, 56 ગાથામાં કીધું, એનો હું તમને જે સમજો છું, મને જે બોધ થયો છે, એ હું તમને સમજાવું છું કે આ દેહાતીત સ્વરૂપ છે. આને અપૂર્વ ભાન કહેવાય. હું દેહ ભય હોવા છતાં પોતાને જેથી એમ થાય કે હું દેહાતીત છું. તો શરીરની સ્થિતિમાં મારે કઈ લેવા દેવા, જીર્ણ શીર્ણ થાય, સાજુ મામલું થાય, નબળું સબળું થાય, રોગ આવે, બધું થાય, વેદના વ્યથા થાય, પીડા ઉપજે, ક્યાં ઉપજે? આત્મા એનું ધ્યાન ધ્યાન કરે, જ્ઞાન કરે. એમ કે જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ચેતન આત્મા છે, દેહ નથી. જેનામાં રોગ છે એને કઈ પીડા નથી. ભીતિ આત્માને લાગે, એટલે આપણે જે કોન્શિયસનેસ છે એને કાઢવી પડે. તંત્ર સમજાતું નથી. અને જ્યાં સુધી આવી આપણી પોતાના નિજ સ્વરૂપ વિશેની, નિજ પદ વિશેની આવી ભ્રાંતિ કે હું દેહ છું, આ મિથ્યાત્વનું મૂળ છે, આ અજ્ઞાનનું મૂળ છે, આ અભાનતાનું મૂળ છે, આકરું છે. કેમ કે જ્યારથી છીએ ત્યારથી દેહ વિના એક દિવસ પણ રહ્યા, એક દિવસ પણ નહીં. અને શાસ્ત્રો તો કહે છે કે 5 સમય પણ દેહ વિના તમે રહ્યા, તે પણ કેવો? ઔદ્ગલિક દેહ, બાકી કાર્મણ દેહ તો છે જ, તેજસ દેહ તો છે જ. એટલે 1 સમય પણ દેહ વિના આ આત્માની સ્થિતિ થઈ નથી. એને આવું ભાન આવવું જરા મુશ્કેલ છે, દેહાતીતપણાનું ભાન આવવું મુશ્કેલ છે. ચર્ચા કરી શકીએ પણ ટકી ન શકાય. પાછા ઈ નહી પણ સાધના શરૂ થાય એટલે સંસારમાં રહીને રોજ 1/2 કલાક, 1/2 કલાક, 10 મિનિટ, 15 મિનિટ દેહાતીત થવાની સાધના, ભાવના સતત કરવાની કે દેહ તે હું. તો છે ઈ કોણ છે? તો કે જે વિચારે છે તે હું છું, જે જાણે છે તે હું છું, જે સંવેદન કરે છે તે હું છું, ચિંતન મારો સ્વભાવ છે, અનુપ્રેક્ષા મારો સ્વભાવ છે, ધ્યાન જે કરે છે તે હું છું, હું જોનારો છું, વસ્તુ તે હું નથી. શરીરને હું જાણું છું, રોગને હું જાણું છું, દુઃખને હું જાણું છું, જન્મ મરણને હું જાણું છું, સગા સંબંધીઓને હું જાણું છું, આ હતા, પૂર્વે બીજા થયા હતા, કોને રોવું, કોને મારા માનવા, કોણ મારું છે, અને છે એ પણ છૂટી જશે, કોણ નવા આવશે, અને જશે ક્યાં જશે? 14 રાજલોકના ભ્રમણમાં જે એક આત્મા ગયો ક્યાં ક્યાં ભરતો હશે અત્યારે? અને હું એને છાતીએ બાંધીને ફરું છું, શું વળવાનું છે? આ રીતે એટલી અનિત્યતાનો વિચાર કરે તો આ બોધ બીજની પ્રાપ્તિ શિષ્યને થાય છે, કે સાધનાનું બીજ આ સંકેત છે, આ બોધ બીજ છે. બોધ બીજ વિના વૃક્ષ ન થાય, મોક્ષ છે એ વૃક્ષ છે. તો બોધ બીજની પ્રાપ્તિ શિષ્યને થઈ છે કે એને બે ગાથામાં કીધી, હજી ત્રણ ગાથામાં કહેશે, વિશેષ આપણે વિચારીશું. જે આપણા સત્સંગની અંદર પૂર્વીના સત્સંગીઓ સુધીભાઈ ખૂબ અભ્યાસુ છે, બહુ